જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એમાં આપણે સમયસરની ગાથા અને શ્લોક લઈ રહ્યા છીએ. એમાં ગાથા 13 પછીથી શ્લોક 8 અને એ શ્લોક 8 નો શ્લોકાર્થ, એના પછી ભાવાર્થ અને એના પછીથી જે ટીકા લેવામાં આવી છે એની અહીંયા વાત કરવામાં આવે છે. શ્લોક 8 પછીથી જે ટીકા છે તે
એકપણે પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો જે પ્રમાણ નય નિક્ષેપ છે તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે. એ આપણે ગઈ વખતે વાત કરી છે કે એકપણે પ્રકાશમાન આત્મા નવ તત્વની અંદર ખરેખર તો શું દેખાય છે? આત્મા જ દેખાય છે. કેમ કે જીવ લઈએ છીએ અને અજીવ લઈએ છીએ, એમાં અજીવ જે છે એના સંયોગે જે કંઈ પર્યાય થાય છે એ બધી બાકી તો સાત પર્યાય છે. એટલે એ પર્યાયો છે એ પણ આત્માની જ છે. એટલે નવ તત્વમાં ખરેખર કઈ પ્રકાશમાન થતું હોય તો એ આત્મા જ છે. અને એ વાત પહેલા અગાઉની ગાથામાં શ્લોકમાં સમજાવી અને અહીંયા હવે એ વાત આવે છે કે એકપણ પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો જે પ્રમાણ નય નિક્ષેપ છે તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે. એ વાત આપણે વ્યક્ત કરી હતી. ફરીથી આપણે એ વાત લઈએ એ પણ એને પણ અહીંયા અભૂતાર્થ થયા છે. શું પ્રમાણ નય નિક્ષેપ છે તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે? કેમ કે નય છે ને પ્રમાણ છે એની અંદર નિશ્ચયને વ્યવહારને બધા જ નયોથી જયારે જ્ઞાન કરવામાં આવે ત્યારે પ્રમાણ જ્ઞાન થાય. એટલે એમાં ભેદ પડે છે અને ભેદરૂપ જે આત્મ શ્રદ્ધા હોય એ ભેદરૂપ શ્રદ્ધા એને આપણે ભૂતાર્થ નથી માનતા. એ દ્રષ્ટિનો વિષય પણ નથી હોતો એ અભૂતાર્થ. નય કોઈ એક નયથી જોવું એ પણ અભૂતાર્થ અને નિક્ષેપ એ બધાને અભૂતાર્થ થયા. નિક્ષેપથી એ બધા અભૂતાર્થ છે. તેમાં પણ આત્મા એક જ ભૂતાર્થ છે કારણ કે નય અને વચનના ભેદોથી પ્રમાણ આદિ અનેક ભેદરૂપ થાય છે. હવે પેલા બધામાં તો શું છે કે જે નય છે અને વચન એટલે જાણવું જેમ થાય છે એ અને વાણી એના ભેદ જયારે કહેવામાં આવે પ્રમાણ જ્ઞાનની પણ વાત કરવામાં આવે તો એને લીધે થઈને ભેદરૂપ થાય છે. એટલે એ બધાને અભૂતાર્થ કર્યા. પણ તેમાં જે આત્મા રહ્યો છે તે એકલો આત્મા જ ભૂતાર્થ છે. એટલે કે પર્યાય વિનાનો આત્મા ધ્રુવ વિકાળ રહેવાનું જે દ્રવ્ય છે એ ભૂતાર્થ છે. તેમાં પહેલા પ્રમાણ બે પ્રકાર છે. પ્રમાણ બે પ્રકાર છે, પરોક્ષ અને પ્રત્યક્ષ પ્રમાણ. ઉત્પાત અને અનુપાત. ઉત્પાત એટલે મેળવેલા ઇન્દ્રિય મન વગેરે એટલે ઉત્પાત પદાર્થ છે. અને અનુપાત એટલે અણમેળવેલા જે પ્રકાશ છે, ઉદ્દેશ છે એ બધું અનુપાત છે. એટલે ઉત્પાત મેળવેલા અને જે અણમેળવેલા એવા પરપદાર્થ એવા પરપદાર્થો દ્વારા પ્રવર્તે એ પરોક્ષ છે. એટલે મેળવેલા હોય કે અણમેળવેલા પણ જે પદાર્થો દ્વારા પરપદાર્થો દ્વારા પ્રવર્તે તે પરોક્ષ છે. અને કેવળ આત્માથી જ પ્રતિનિષ્ઠિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ હોય પોતાના આત્મપ્રદેશોથી જે જાણવામાં આવે તે પ્રત્યક્ષ. કેવળ જ્ઞાન છે એ આત્મપ્રદેશોથી સીધે સીધું જણાય. કેવળ જ્ઞાનમાં જ્ઞાન જે થાય તે ખરેખર શું છે કે એ સીધે સીધું જ જ્ઞાન આત્મપ્રદેશોથી થાય. એમાં વચમાં ઇન્દ્રિયો આવે નહીં. કચ્છમાં કોઈ બીજું કઈ આવે નહીં, બીજો કોઈ પર પદાર્થ આવે નહીં કે જેના લીધે થઈને જાઉં. અરે જેનું જ્ઞાન કરવું છે એ વસ્તુ પદાર્થની પણ ત્યાં હાજરીની જરૂર નથી. જ્ઞેય છે માટે જ્ઞાન થાય છે એનું પણ નહીં. એવું એક એવું જ્ઞાન છે તે પ્રત્યક્ષ જ્ઞાન છે, નથી શ્રુત છે એમાં એ પરોક્ષ જ્ઞાન છે. એટલે અહીંયા પ્રત્યક્ષ ની વાત કરીએ તો જે આત્માથી છે પ્રતિ નિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ. પ્રમાણ જ્ઞાન છે તે જ્ઞાન પાંચ પ્રકારનું છે, મતિ શ્રુત અવધિ મને કર્યું અને કેવળ. તેમાં મતિ અને શ્રુત એ બે જ્ઞાન પરોક્ષ છે. એટલે કે મતિ જ્ઞાન કેવું છે, જે ઇન્દ્રિયો દ્વારા જે જાણ થાય છે તેને આપણે મતિ કહીએ છીએ, અને એનો પછી જે આપણને અર્થ સમજાય છે તેને આપણે શ્રુત કહીએ છીએ. એટલે મતિ અને શ્રુત સાથે હોય છે એટલે એ પરોક્ષ. અવધિ અને મનોકર્ય એ બે વિકલ પ્રત્યક્ષ. પ્રત્યક્ષ કયું પણ કેવું, વિકલ પ્રત્યક્ષ. વિકલ એટલે વિકલ શબ્દ આપણે પહેલા પણ એની ચર્ચા કરી ગયા છે કે વિકલાંગ યાદ કરવું એટલે વિકલ શબ્દનો અર્થ તરત યાદ આવી જાય કે જે અધૂરું છે, જે પૂરું નથી. વિકલ વિકલાંગ જે છે, ઓળખાપણ વાળા જે હોય છે એને આપણે વિકલાંગ કહીએ છીએ. તો અહીંયા એ મનોકર્યા ને અવધિ જે છે એ અપેક્ષાએ અધૂરા છે. પ્રત્યક્ષ ખરા પણ પ્રત્યક્ષ જે કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે એવું પ્રત્યક્ષ પણ એમાં નથી. એટલે એ અપેક્ષાએ એને વિકલ પ્રત્યક્ષ, અને કેવળ જ્ઞાન છે તે સકલ પ્રત્યક્ષ છે, એ તો પૂર્ણપણે પ્રત્યક્ષ છે. એટલે એ બે પ્રકારના પ્રમાણ છે. કયા બે પ્રકારના પ્રમાણ? કયા? પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ. પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ એ બંને પ્રમાતા પ્રમાણ પ્રમેયના ભેદને અનુભવતા જે ઉચાર્ય છે. પ્રમેય એટલે કે જણાવવા યોગ્ય છે એ પ્રમેય. પ્રમાતા એટલે જે એને કરી રહ્યો છે એ પ્રમાતા છે. એ પ્રમેય જે જાણી રહ્યો છે એ પ્રમાતા, અને પ્રમાણ એ જ્ઞાન છે. બધા અંશોને દર્શાવનારું જ્ઞાન એટલે એવા ભેદ પ્રમેય પ્રમાતા અને પ્રમાણ. એ ભેદને અનુભવતા તો ભૂતાર્થ એને એને અનુભવમાં લઈએ ત્યારે બધું એક જ છે, એ તો ભૂતાર્થ જે સત્ય છે. અને જયારે તમે ભેદને લઈને જશો તો પછી એવા ભૂતાર્થ ભેદને ગૌણ થઈ ગયા એવો એક જીવ જે છે એ પોતાનો સ્વભાવનો અનુભવ કરે ત્યારે એ વખતે પેલા જે છે એ ભેદ કરીને જે જણાય એ અભૂતાર્થ એ અસત્યાર્થ. કે જીવના સ્વભાવનો અનુભવ કરતી વખતે બીજા બધા ભેદોને પહેલા એ ગૌણ કરી અને પોતાના જે સ્વરૂપનો અનુભવ કરે છે એ વખતે એની અપેક્ષાથી જોવા જઈએ તો જે ભેદરૂપ જ્ઞાન છે, ભલે તે પ્રમાણ જ્ઞાન હોય તો પણ, પ્રમાણ જ્ઞાન એટલે સત્ય છે છતાં પણ એ ભેદરૂપ છે, તો પછી એને અભૂતાર્થ કહ્યું, અસત્યાર્થ કહ્યું. એ જ્ઞાનની અપેક્ષા એ નહીં, એ અભૂતાર્થ કઈ અપેક્ષાએ કહ્યું કે ભેદરૂપ છે એ અપેક્ષાએ એ અભૂતાર્થ અને અસત્યાર્થ છે. તો સત્યાર્થ શું છે? તો ભેદ વિનાનું પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન એ ભૂતાર્થ છે, સત્યાર્થ છે. એટલે જગતના બધા પદાર્થો જે કંઈ આપણે જ્ઞાન કરીએ છીએ અથવા તો ધર્મનો અભ્યાસ કરીએ છીએ અને દ્રવ્ય સ્વરૂપ દ્વારા જે અભ્યાસ કરીએ છીએ, જે જાણવું સમજવું થાય છે, નવતત્વ વિશે સમજીએ છીએ કે છ દ્રવ્ય વિશે સમજીએ છીએ કે તીર્થંકર ભગવાનના કેવળી ભગવાનના અતિશયો વિશે, એમના ગુણ વિશે, એમના દ્રવ્ય ગુણ દરિયા વિશે જે કંઈ સમજીએ છીએ એ બધાને અહીંયા ભેદરૂપ શ્રદ્ધા છે, ભેદરૂપ જ્ઞાન છે, ભેદ એ વિકલ્પ સહિત છે. એટલા માટે એને અસત્યાર્થ અભૂતાર્થ કહ્યું છે. એની સાથે જો ભૂતાર્થ લેવો હોય તો શું લેવાય? તો નિજ સ્વરૂપનું જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે, એ ભૂતાર્થ છે, એ કાયમ ટકીને રહેવાવાળું છે, એ બદલાતું નથી, એમાં કોઈ ફેરફાર નથી, એની ભેદરૂપ શ્રદ્ધા નથી, એ અભેદ છે. એવું પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન એ ભૂતાર્થ છે, સત્યાર્થ છે. એટલે અહીંયા અપેક્ષા સમજવી આમ નામ ગમે તેમ અસત્યાર્થ ને સત્યાર્થના અર્થ કરવાની અભૂતા યથાર્થ અને અસત્યાન તો એ અપેક્ષાથી કહેવામાં આવે છે કે એ ભેદરૂપ જ્ઞાન છે. દ્રવ્ય સ્વરૂપ છે એ અસત્ય છે એમ દુઃખાઈ ભર્યો નિર્ણય નહીં લેવો. એમાં એમ નથી કરવું કે દ્રવ્ય સ્વરૂપ જે છે ભેદરૂપ છે એટલે અસત્ય છે એમ નથી કરવું. એ અસત્યાર્ક અભૂતાર્ક એ ભેદરૂપ છે એટલા માટે કહ્યું કે એ ભેદરૂપ શ્રદ્ધા કરવા બેસીએ તો પછી આત્મામાં જવાતું નથી. દ્રષ્ટિનો વિષય એટલે કે સમ્યક દર્શન કરવું હોય ત્યારે જેના તરફ આપણે દ્રષ્ટિ રાખી અને સ્થિરતાનો પુરુષાર્થ કરીએ છીએ એ દ્રષ્ટિનો વિષય ભૂતાર્ક છે. એમાં કોઈ ફેરફાર નથી. એ અનાદિ એવો ને એવો જ છે. એટલે જેને આપણે ધ્રુવ કહીએ એ ધ્રુવ છે. પરમ પારિણામિક ભાવ છે એ શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એ પરમ સત્ય છે અને એ બદલાતું નથી. એવું ધ્રુવ એના લક્ષ્ય આત્મામાં દ્રષ્ટિ થાય છે અને આત્માનું જ્ઞાન આત્માનો અનુભવ થાય છે. તો અહીંયા સમયસરમાં દ્રષ્ટિનો વિષય બતાવવો છે એટલે ઘણી જગ્યાએ આ પ્રકારના કથન આવે કે જેમાં બીજી વસ્તુને ગૌણ કરી એને અને એને કેટલીક વખત એને એમ પણ કહી દીધું હોય કે એ અસત્યાર્થ છે અથવા તો અભૂતાર્થ છે. વસ્તુ તો છે, પર્યાય નથી એમ તો નથી. પર્યાય તો છે જ અને જે પ્રાપ્ત કરીએ છીએ આપણે તે પણ બધું પર્યાયમાં જ પ્રાપ્ત કરવાનું છે. જે અનુભવ થાય છે તે પણ એક સમયની પર્યાયમાં અનુભવ થાય છે એટલે પર્યાય નથી એમ નથી. છતાં પણ જયારે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા એના તરફ લક્ષ કરવું છે, દર્શન દાનના ઉપયોગને ત્યાં સ્થિર કરવો છે, ત્યારે જે બદલાતી એવી પર્યાય એ પર્યાયનો આશ્રય છોડાવવા માટે એ પર્યાય તરફથી લક્ષ છોડાવવા માટે એને ગૌણ કરી અને એને અભૂતાર્થ કહી દેવામાં આવે કે અસત્યાર્થ કહી દેવામાં આવે એટલે એ રીતે અહીંયા વાત કરવામાં આવી છે. જ્યાં જેમ છે તેમ સમજવું, પોતાની બુદ્ધિથી મતિ કલ્પનાએ અર્થ કરવા નહીં. શાસ્ત્રમાં જે વાત આપી છે એને તથાર્થ સમજવી, ન સમજાય તો ફરી ફરીને વાંચી ફરી વિચારવી, માર્ગદર્શક અથવા તો જ્ઞાની પુરુષ હોય તો એમના દ્વારા એ સમજવાનો પ્રયત્ન કરવો. કેમ કે સમયસાર મહાન ગ્રંથ છે અને એમાં પરમ સત્ય લખવામાં આવ્યું છે અને જુદી જુદી અપેક્ષાથી વાત કરવામાં આવી છે. દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે એટલે દ્રષ્ટિનો વિષય બતાવવા માટે કેટલી બધી વસ્તુને ગૌણ કરી અને એને અભૂતાર્થ કે અસત્યાર્થ કહેવામાં આવી છે. પણ એને એકાંતે નથી કહ્યું, એવું એકાંતે નથી કહ્યું. કેમ કે આધ્યાત્મિક ગ્રંથ છે એટલે એક અપેક્ષાને મુક્ત કરી અને દર્શાવવું છે એટલે એમ કહેવામાં આવે છે. હવે આગળ અહીંયા કહે છે કે નય બે પ્રકારે છે. અહીંયા આગળ વાત કરે છે નયની. આ નયની વાત કરીને એમાં આપણે પ્રમાણ જ્ઞાનની વાત લીધી ને એટલે અહીંયા આગળ કહે છે કે નય બે પ્રકાર છે, દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક. ત્યાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે એ દ્રવ્યાર્થિક નય છે. દ્રવ્ય અને પર્યાય બંને છે. દ્રવ્ય પર્યાય વિનાનું તો હોય નહીં. પણ તમે કયા નયથી જુઓ છો, કઈ દ્રષ્ટિથી જુઓ છો, કયા એંગલથી જુઓ છો, કયા દ્રષ્ટિકોણથી જુઓ છો એની વાત છે. તમે દ્રવ્યને મુખ્ય કરીને જુઓ છો કે પર્યાયને મુખ્ય કરીને જુઓ છો એ વાત પછી કે નય બે પ્રકારો છે, દ્રવ્યાર્થિક અને પર્યાયથી. અને ત્યાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે એ દ્રવ્યાર્થી નય છે અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે એ પર્યાર્થી નય છે. જે બંને નયો દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી એટલે ભેદથી ક્રમથી અનુભવ કરતા ભૂતાર્થ છે, કથાર્થ છે. અને દ્રવ્ય તથા પર્યાય એ બંનેથી નહીં આલિંગન કરાયેલા એવા શુદ્ધ વસ્તુ માત્ર જીવના ચૈતન્ય માત્ર અસત્યાર્થ. અહીંયા પણ એ જ રીતે અપેક્ષા રહેતા છે કે જયારે શુદ્ધ વસ્તુ માત્ર જીવના ચૈતન્ય સ્વભાવનો અનુભવ કરીએ તો એ અપેક્ષા એ તો નથી થાય છે કે પર્યાર્થ નયથી એક નયથી જોઈએ છે કે કોઈ એક પર્યાયને તો એ પર્યાય પછી અભૂતાર્થ કહી એને અસત્યાંત હોય છે. જેમ કે એને શ્રીકાળીની સાથે જે ત્રણેકા
રહેવાન્સ
જીવ તત્વ છે એની સાથે જો જોવામાં આવે, એનો અનુભવ કરીને જોવામાં આવે તો એ અભૂતાર્થ થાય છે. પણ એને એ નહીં ને એ પર્યાર્થિક ન છે, એને પણ પર્યાર્થિક અપેક્ષાથી જયારે જોતા હોઈએ એ ત્યારે તો એ છે, હોવા પણ છે, ભૂતાર્થ છે એમ થાય છે. કેમ કે પર્યાય છે, પર્યાય ક્યારે નથી, પર્યાય તો કાયમ છે, કોઈને કોઈ એક પર્યાય તો છે જ નહીં, પર્યાય વિનાનું દ્રવ્ય હોય જ નહીં. એટલે એ અપેક્ષાથી અહીંયા કહ્યું કે ભેદથી ક્રમથી, એટલે ક્રમથી પણ થયા કરે છે, થયા કરે છે, છતાં પણ એને મુખ્ય કરીને જયારે જોઈએ તો એ પર્યાય એક પછી એક બદલાતી છે, છતાં પણ એ ક્યારથી છે, અનંતકાળથી છે, અનાદિથી પર્યાય તો છે, અનાદિથી પર્યાય તો છે ને, કે અનાદિથી જયારે પર્યાય છે તો એ અપેક્ષા એ જોઈએ તો એ પણ ભૂતાર્થ છે. એક પછી એક પર્યાય થાય છે, એને વસ્તુનું જરૂર કેવું જ છે, પર્યાય વિનાનું દ્રવ્ય હોય નહીં, એટલે દ્રવ્યને કોઈ એક પર્યાય તો છે. તો જે રીતે પર્યાર્થિક નહીં પર્યાયને મુખ્ય કરીને જયારે જોવામાં આવે તો એ બદલાય છે, તેમ છતાં પણ એ ભેદ છે, છતાં પણ એ ભૂતાર્થ છે. કેમ કે અનુભવમાં તો અનંતથી અનાદિકાળ સુધી પર્યાયનો અનુભવ થાય જ છે, એટલે એ સત્યાર્થ, એ રીતે સત્યાર્થ થાય છે. પણ શુદ્ધ વસ્તુ, શુદ્ધ આત્મા એને મુક્તિ કરીને જોઈએ, પોતાના સ્વભાવનો અનુભવ કરીએ, ત્યારે એ પર્યાય અભૂતાર્થ થાય છે. એમાં આગળ એક વિશેષણ પૂછે કે કેવા શુદ્ધ વસ્તુ માત્ર ચૈતન્ય સ્વભાવનો અનુભવ, કે જે દ્રવ્ય તથા પર્યાય બંનેથી નહીં આલિંગન કરાયેલા, એટલે માત્ર ત્રિકાળી જે પરંપરાયામી ભાવ ચૈતન્ય જે સ્વભાવ એવો અનુભવ, એ અનુભવની અપેક્ષાથી જોવામાં આવે ત્યારે પેલા એ અભૂતાર્થ જણાય છે. હવે એક બીજી વાત પણ છે કે જે અનુભવ કરીએ છીએ એ પણ પર્યાયમાં થાય છે, એ પણ પર્યાય છે. પણ એમાં ભૂતાર્થ શું છે, તો કે પેલો શુદ્ધ સ્વભાવ જે છે, ત્રિકાળ કાયમ રહેવા, એ ભૂતાર્થ છે, અને જે અનુભવ છે એ અભૂતાર્થ છે. બહુ ભૂતાળા થાય એવું છે એમ ન માનશો, તમારા મનમાં એમ થતું હોય કે આ બધું બહુ અઘરું પડે, ભૂતાળા થાય એવું નથી. જેટલું સમજ પડે એટલો વિચાર કરવો, સમજવાનું માત્ર એટલું છે, વધારે ન સમજાય તો, ત્રિકાળ કાયમ રહેવાવાળી આ જે વસ્તુ, જે જીવનું સ્વરૂપ છે, જે ક્યારે બદલાયું નથી, ક્યારે ખંડિત થયું નથી, એના કોઈ ભાગ કે ભેદ છે જ નહીં, એવું એ ઉતાર્થ છે, એટલે અનાદિથી એવું જ છે, એમાં કોઈ ફેર પડ્યા નથી. એ સમજાવવું છે અને એ તરફ તમને લઈ જવા છે, એટલે આ જુદી જુદી રીતે વાત કરવામાં આવી, નહીંથી જુદી જુદા જુદા નય દ્વારા એને સમજીએ છીએ. પણ એ વખતે તમે એમ કહો કે આ પર્યાય નકામી છે, કાઢી નાખવા જેવી છે, અપૂકાર છે, અસત્યાર છે, તો એમ નહીં ચાલે. પર્યાયને પર્યાયનું મહત્વ છે, કેમ કે જે અનુભવ કરવામાં આવે છે, જે ધ્રુવનો અનુભવ કરીએ છીએ આપણને, ત્યારે એ ધ્રુવ સંબંધીનું જ્ઞાન જે સમયની પર્યાયમાં આવે છે તે એક સમયનું છે. જયારે એ અનુભવ થાય છે, સમ્યક દર્શન થાય છે, તો આત્માનું સ્વરૂપ અનુભવાય છે, તો એ અનુભવ કરનારી પર્યાય, સમ્યક દર્શનની પર્યાય, એ જયારે અનુભવ છે તેટલા સમય પૂરતી જ છે. પછી એ અનુભવનો કાળ પૂરો થઈ જાય એટલે જે બહાર આવે છે ત્યારે એ પર્યાય તો છે નહીં. એટલે એ રીતે જોવા જઈએ તો એ સમ્યક દર્શનની પર્યાય પણ અભૂતાર્થ છે, પહેલા હતી નહીં અને પછીથી થઈ અને પછી જતી રહી. એટલે એવું સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે ત્યારે એ સાધકની દ્રષ્ટિ એ સમ્યક દર્શનની પર્યાય ઉપર પણ ન જાય, કોઈપણ પર્યાયમાં એ રોકાય નહીં, અને પોતાના ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય માત્ર પરંપરાયામિક ભાવ અખંડ આત્મા તરફ જાય એવું બતાવવા માટે આ બધું તત્વજ્ઞાન કહેવામાં આવ્યું છે. હવે અહીંયા આગળ નિક્ષેપની વાત કરે છે. નિક્ષેપ ચાર પ્રકારે છે, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. આ આપણે જાણીએ છીએ, અત્યાર સુધી અભ્યાસ કર્યો છે એટલે આપણે ખબર છે કે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વિક્ષેપનો સામાન્ય અર્થ આપણે એ રીતે કરીએ છીએ કે જ્યાં જે નથી એનો એની ઉપર આરોપ કરવામાં આવે એને વિક્ષેપ કહેવામાં આવે. ફર્સ્ટ પાઉટની ગાથામાં ત્યારે શ્રીશંકર ભગવાન સ્વરૂપ વિશે જે ગાથાઓ કરી એમાં પણ એ વાત હતી કે જો અહીંયા નિક્ષેપથી કહેવામાં આવ્યું છે એમ નથી, જ્યાં જે નથી એને કહેવામાં આવ્યું છે એવું નથી, પણ નિક્ષેપથી જ શ્રીશંકર ભગવાનનું આવું સ્વરૂપ છે. જયારે આપણે શ્રીશંકરની ગતિમાં જે સ્થાપિત કરીએ છીએ ત્યાં તો એ વસ્તુ છે જ નહીં, શ્રીશંકર ભગવાનનું એ સ્વરૂપ છે જ નહીં, એમાં તો આપણે નિક્ષેપ કરીએ છીએ, નામ નિક્ષેપ કરીએ છીએ કે આ આયુષ્યામી ભગવાન સ્થાપના એટલે જે એમનું સ્વરૂપ દેખાય છે એવું આપણે એમાં બનાવીએ છીએ અને કરીએ છીએ આ પ્રમાણે ભગવાન છે એ દેખાવ આપવો. એટલે એ રીતે બધો નિક્ષેપ ત્યાં કરવામાં આવે છે એની વાત આપણે હસ્તભાવના સાથેમાં અત્યારે ચાલી રહી છે અને એ હવે પૂરી થઈ છે. પણ અહીંયા તો ખરેખર નિક્ષેપની વાત છે કે નિક્ષેપ કઈ રીતે છે અને એના પછી વિશેષતાથી તત્વજ્ઞાન એનું બરાબર આપણને સમજાવે છે. તો નિક્ષેપ ચાર પ્રકારે છે, નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ, આ ચાર રીતે છે. વસ્તુમાં જે ગુણ ન હોય તે ગુણના નામથી વ્યવહાર માટે વસ્તુની સંજ્ઞા કરવી એ નામ નિક્ષેપ છે. એટલે વસ્તુમાં એવો ગુણ ન હોય અને એવું નામ એને આપવું એને નામ એને નામ નિક્ષેપ કહેવાય. દાખલા તરીકે કોઈ દુબળો પાતળો માણસ હોય અને એને મહાવીર કહેવો, એ દુબળો પાતળો એવો હોય કે એને થપ્પડ મારો તો બે ગુલાટિયા ખાઈ જાય એવો દુબળો પાતળો હોય, જરાય તાકાત ન હોય અને એને મહાવીર કહેવો એ શું કર્યું કહેવાય, એને નામ આપણે નિક્ષેપ કર્યો. એ ખરેખર તો એનામાં કોઈ વીરતાનો ગુણ છે નહીં, એવો કોઈ વીર કે બળવાન તો છે નહીં, તો મહાવીર આપણે ના માટે કહીએ, નામથી કહીએ, નામ એને મહાવીર આપ્યું, એનામાં કોઈ તાકાત નથી છે નહીં, છતાં આપણે એને મહાવીર કહીએ છીએ. ઘણી વખત આપણે એ જ રીતે કહીએ છીએ કે ભાઈ અહીંયા નામ હોય છે કે જ્વાલા પ્રસાદ, શાંતિ દેવી. હવે ખરેખર તો એ જ્વાલા પ્રસાદ હોય એ બિચારો ખરેખર ગુસ્સે થતો એ ન હોય, જ્વાલાનો અર્થ થાય છે લગ્ન ગૃહમાન હોય એને જ્વાલા પ્રસાદ કહેવાય, તેનો બહુ શાંત સ્વભાવનો નમ્ર હોય છતાં એના નામ એવા આપવામાં આવે. ઘણી વખત શાંતિ દેવી નામ હોય, શાંતિ બિલકુલ હોય નહીં, ઝઘડાવાળું ખૂબ ઝઘડાવાળું સ્વભાવ હોય, કોઈ રીતની શાંતિ હોય નહીં, એક ક્ષણ માટે પણ શાંતિપૂર્વક બેસી શકે નહીં એવો સ્વભાવ હોય, છતાંય નામ હોય શાંતિ દેવી. એટલે એવું તો ઘણી જગ્યાએ આપણે નામ આપીએ છીએ કે જે ગુણ નથી એવું નામ, એને નામ નિક્ષેપ કરો. એટલે વસ્તુની સંજ્ઞા કરવી, સંજ્ઞા કરીને નામ આપો, એ નામ નિક્ષેપ. એ સંજ્ઞા દ્વારા આપણે ઓળખીએ છીએ કે આ આ છે એમ કહીએ કે મહાવીર એટલે પેલા દુબળ પાટલા જે ભાઈ હતા એ આપણને દેખાય કે આ આ રહ્યા. હવે અહીંયા આગળ કહે છે કે આ નામની વાત કરી, હવે કહે છે આ તે છે એમ અન્ય વસ્તુમાં અન્ય વસ્તુનું પ્રતિનિધિત્વ સ્થાપવું, પ્રતિમારૂપ સ્થાપન કરવું એ સ્થાપના નિશ્ચિત છે. એટલે જેમ કે કોઈ વ્યક્તિ હોય અને એ વ્યક્તિના જેવા જ દેખાવનું એનું પૂતળું ઉભું કરવામાં આવે અને પછી એને કહીએ કે આ તો શેઠ શ્રી ઠાકરસિંહભાઈ છે, તો એમના જેવું પૂતળું બનાવીને એમને એને આપણે સ્થાપના કરી કે આ ઠાકરસિંહભાઈ. આપણે ગમે તેને માટે એવી રીતે કરી શકીએ છીએ, એમાં પૂતળું બનાવીએ કે એનો ફોટો હોય કે ગમે તે હોય એ પ્રમાણે એ જે મૂળ વ્યક્તિ છે તે ત્યાં ન હોય છતાં એને આપણે એમાં એને આરોપ આપીએ છીએ. ખોટો હોય ને પોતાને કહીએ કે આ મારા દાદા, તો પેલા મારા દાદા ક્યાં છે, એ તો દાદાનો ખોટો છે, છતાં આપણે એમ કહીએ કે આ મારા દાદા, દાદા તો છે જ નહીં, ત્યાં દાદા ક્યાં છે, એ કઈ દાદા કઈ બોલતા નથી, દાદા કઈ સલાહ આપતા નથી, દાદા કઈ તમારી સાથે વાર્તાલાપ કરતા નથી, આવતા નથી, ચાલતા નથી, ખોટો છે. એટલે એ રીતે જે પણ પ્રમાણે નિક્ષેપ કરવામાં આવે છે એને સ્થાપના નિક્ષેપ કરવામાં આવે, એટલે એનું પ્રતિનિધિત્વ સ્થાપવામાં આવે કે ભાઈ આ એમની હાજરી નથી, અનુપસ્થિતિ છે. એ અનુપસ્થિતિમાં આપણે એમની ઉપસ્થિતિને યાદ કરવી છે તો એ માટે કહીને આપણે એવું સ્થાપના નિક્ષેપ કરીએ છીએ. અને ખાસ કરીને આપણે તો ધાર્મિક રીતે જોઈએ તો આપણે પ્રતિમાની સ્થાપના કરીએ છીએ અને એમાં નામ આપીએ છીએ કે આ ઋષભદેવ ભગવાન, એ પ્રતિમા જે છે એની સ્થાપના કરી એમાં ઋષભદેવ ભગવાનની સ્થાપના કરીએ છીએ, એટલે એ દ્વારા આપણને ઋષભદેવ ભગવાન આપણને યાદમાં આવે, એમનું ચિંતન થાય, એમના સંબંધીના આપણને વિચાર આવે, મનન થાય, એમના ગુણનો વિચાર કરીએ, તો એવો સ્થાપના નિશ્ચિત છે. એના પછી આગળ કહે છે કે વર્તમાનથી અન્ય એટલે કે અતિત અથવા અનાગત, અતિત અથવા અનાગત એટલે અતિત ભૂતકાળ અને અનાગત એટલે ભવિષ્યકાળ અને વર્તમાન, એટલે વર્તમાનથી જુદા એ ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ હોય, એવા પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કેળવી તે દ્રવ્ય નીકળે છે. એ દ્રવ્ય શેઠનો છોકરો છે અને ભવિષ્યમાં શેઠ થવાનો છે, જે અપેક્ષાએ એને પણ શેઠ કહેવામાં આવે, એમાં એક દ્રવ્ય નિક્ષેપ કર્યો કહેવાય. અથવા તો ભૂતકાળમાં શેઠ હતા અથવા તો ભૂતકાળના રાજા હતા અને પછી એ છોડીને સંન્યાસી થઈ ગયા, પછી પણ આપણે એમને એ રાજા તરીકે ઓળખીએ કે આ રાજા આ જે સંન્યાસી છે તે પેલા રાજા છે, તો એ રીતે એમાં રાજાના દ્રવ્યનો નિક્ષેપ કરવામાં આવે. વર્તમાન પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કેળવી તે ભાવ નિક્ષેપ છે, એટલે વર્તમાન પર્યાયથી જયારે જે વસ્તુની પર્યાય છે એ જેવા ભાવે છે એ જે રીતે છે એવી એ ભાવ નિક્ષેપ છે. એ ચારેય નિક્ષેપોનો પોતપોતાના લક્ષણ ભેદથી, કદાચના લક્ષણો જુદા જુદા છે, એવા લક્ષણ ભેદથી વિલક્ષણ રૂપે જુદા જુદા રૂપે અનુભવ કરવામાં આવતા તેવો ઉતાર્થ છે. શું કહ્યું અહીંયા? એ ચારેય નિક્ષેપોનો પોતપોતાના લક્ષણ ભેદથી અનુભવ કરવામાં આવે તો તેવો ઉતાર્થ છે, સત્ય અર્થ છે. અને બિન લક્ષણ રહીત એક પોતાના ચૈતન્ય લક્ષણ રૂપ જીવ સ્વભાવ અનુભવ કરતા એ ચારે અભૂલાત છે, અસત્યાત છે. પહેલા જે નિક્ષેપ કર્યા એ બધાને એક એકને લઈને અનુભવવામાં આવે જુદા જુદા રૂપે, જે હું એને જે રીતનો નિક્ષેપ કર્યો છે જે રીતે જો એનો વિચાર કરવામાં આવે તો એ સત્ય છે, એને ઉતાર થશે. પણ એને બદલે એ ભિન્નતા રૂપ ચારે છે એને બદલે એક પોતાના ચૈતન્ય લક્ષણ રૂપ દ્વિ સ્વભાવનો અનુભવ કરવામાં આવે તો એ જયારે પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે ત્યારે પેલા ચારે છે તે શું થઈ જાય છે? અભૂતાર થાય છે. અને એ વખતે પોતાનો જીવનો સ્વભાવ જે છે જેનો અનુભવ કરે છે તે જ ભૂતાર્થ રહે છે. આ રીતે આ પ્રમાણમય નિક્ષેપોમાં પણ ભૂતાર્થપણે એક જીવ જ પ્રકાશમાન છે. શું બતાવવું હતું અહીંયા? કે બધી જગ્યાએ જીવ છે તે જ પ્રકાશમાન થાય છે. તમને નવ તત્વોમાં પણ એ વાત સમજાવી અને અહીંયા નય નિક્ષેપ અને પ્રમાણ જ્ઞાનની વાત લઈ અને એમાં પણ એમ જ સમજાવ્યું, પ્રમાણ જ્ઞાનમાં પણ સમજાવ્યું, નયમાં પણ સમજાવ્યું અને અહીંયા નિક્ષેપમાં પણ એ જ વાત સમજાવી કે એ બધામાં છેવટે શું પ્રસિદ્ધ થાય છે. બધાની વાત આપણે કરીએ પણ છેની વાત એ બધું કોનું છે? બધું જીવનું છે, એટલે કે જીવ જે છે એ જ બધામાં દેખાય છે. આ વાત મહત્વની છે, એટલે છેવટે આપણને આત્મા તરફ લઈ જાય છે. કેમ કે સમયસાર છે, દ્રષ્ટિપ્રધાન ગ્રંથ છે, ઉત્તમ ગ્રંથ છે આધ્યાત્મિક, અને એટલે દ્રષ્ટિનો વિષય શું છે અને એ કેવો છે એ જુદા જુદા પ્રકારે આપણને અહીંયા આચાર્ય ભગવાન સમજાવે છે. હવે એનો ભાવાર્થ અહીંયા આપ્યો છે, આપણે લઈએ. ભાવાર્થમાં કહે છે કે આ પ્રમાણ નય નિક્ષેપોનું વિસ્તારથી વ્યાખ્યાન તે વિષયના ગ્રંથોમાંથી જાણ, જેનાથી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે. તેઓ સાધક અવસ્થામાં તો સત્યાર્થ જ છે, કારણ કે તે જ્ઞાનના જ વિષયો છે. આપણે નયથી જાણીએ, નિક્ષેપ દ્વારા જે કંઈ જાણીએ છીએ એ બધાની વાત જે છે જે જ્યારે તમે સાધક અવસ્થામાં એને અભ્યાસ કરો છો ત્યારે તો ભેદ કરીને જ તમે એનો અભ્યાસ કરો છો, એટલે ત્યારે જે શ્રદ્ધા છે તે તો ભેદ સહિતની જ શ્રદ્ધા છે. એટલે એ રીતે જયારે વિચારીએ છીએ ત્યારે એ અવસ્થામાં તો એ સત્ય જ છે, એટલે સત્યાર્થ જ છે. કારણ કે તે જ્ઞાનના જ વિશેષો છે. નય છે એ શું છે? જ્ઞાનનો અંશ છે. જ્ઞાનનો અંશ એક અપેક્ષાથી જાણવું, બીજીથી જાણવું, ત્રીજીથી જાણવું, ચોથીથી જાણવું, પણ એ બધા જ્ઞાનના અંશ જ છે. એટલે એ સત્યાર્થ જ છે. દાખલા તરીકે આપણે એક સુરેશભાઈ છે એને એમ કહીએ કે સુરેશભાઈ એ મિત્ર છે. બીજું માણસ એમ કહેશે કે સુરેશભાઈ છે તે કાકા છે. ભત્રીજો છે એમ કહેશે કે સુરેશભાઈ તો કાકા છે. એમના પિતાશ્રી કહેશે કે ભાઈ સુરેશ તો મારો દીકરો છે. એમના પત્ની કહેશે કે સુરેશ મારા પતિ છે. એમની પુત્રી કહેશે કે સુરેશભાઈ મારા ડેડી છે. બધા જ વાક્ય સત્ય છે, કોઈ વાક્ય ખોટું નથી. સુરેશભાઈ બધું જ છે. એક એક અપેક્ષાઓથી જોવા બેસીએ એ બધું સત્ય જ છે, સત્યાર્થ જ છે. એટલે કેટલા અંશ થયા એ જેટલી રીતે આપણે સુરેશભાઈને જુદી જુદી અપેક્ષાથી જુદી જુદી રીતે જાણીએ છીએ એ બધા એ જાણવા માટે સુરેશભાઈ સંબંધીનું જ્ઞાન કરવા માટે એ બધા જ્ઞાનના જ અંશ છે. અને આવા જ્ઞાનના અંશ બધા ભેગા થવા છે. અને એ એક જ એક અંશને આપણે જોઈએ એ સત્ય છે, એ સત્યાર્થ જ છે. બરાબર છે? એટલે અહીંયા એ વાત સમજાવે છે કે તેઓ સાધક અવસ્થામાં તો સત્યાર્થ જ છે, કારણ કે તે જ્ઞાનના જ વિશેષો છે. તેમના વિના વસ્તુને ગમે તેમ સાધવામાં આવે તો વિપર્ય થઈ જાય છે. બુદ્ધિ તમારી ખોટી ઊંધું પડે. એટલે એને જયારે સમજીએ છીએ ત્યારે તો આપણે ભેદ કરીને જ સમજીએ છીએ. આગળ પછી અહીંયા કે અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની ત્રણ રીતિ છે. દેવી અવસ્થામાં પ્રમાણ આદિથી યથાર્થ વસ્તુને જાણી જ્ઞાન શ્રદ્ધાની સિદ્ધિ કરવી. વસ્તુને જાણવી એટલે આત્માને અને જગતના બધા પદાર્થોને એને કેવી રીતે પ્રમાણ આદિથી જાણી એને સિદ્ધ કરવું કે આમ જ છે. જુદા જુદા નયોથી જાણીને સિદ્ધિ કરવી એ પહેલી વાત. અહીંયા શું કહ્યું છે કે અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની ત્રણ નીતિ છે. જેમ બતાવ્યું છે ને એમાં એ કહે છે કે પહેલા અવસ્થામાં પ્રમાણ આદિની યથાર્થ વસ્તુને જાણી અને જ્ઞાન શ્રદ્ધાની સિદ્ધિ કરવી. પછી જ્ઞાન શ્રદ્ધાન સિદ્ધ થયા પછી શ્રદ્ધાન માટે પ્રમાણ આદિની કાંઈ જરૂર નથી. એક વખત તમને શ્રદ્ધા થઈ ગઈ પછી એના પણ એક પ્રમાણની કોઈની જરૂર નથી. તમારે નક્કી કરવું હતું ત્યારે તમે એને માટે દલીલો વગેરે કરી અને છેવટે નક્કી કર્યું કે આત્મા છે. હવે આત્મા છે ને એ આત્માની શ્રદ્ધા થઈ ગઈ તમને પ્રાપ્તિ પછી પેલા છે માટેની જે તમે દલીલ કરતા હતા એ બધાની તમારે કંઈ જરૂર રહેતી નથી. પ્રમાણ આદિ પછી એને માટેના પ્રમાણ આપીએ આપણે કે આ આમ છે માટે છે, આ આમ છે માટે છે, આ આમ છે માટે છે એમ કહીએ છીએ કે જે આ બોલે છે એ જ આત્મા છે, જે જાણે છે એ જ આત્મા છે, જે આપી કરતા ભાવ કરી રહ્યો છે એ જ આત્મા છે એમ જુદી જુદી રીતે આપણે લઈ અને તર્ક દ્વારા સમજીએ અને પછી આપણને શ્રદ્ધા થઈ જાય પછી એ તર્કની જરૂર રહેતી નથી. એટલે એ વખત શ્રદ્ધા થઈ, શ્રદ્ધાની સિદ્ધિ થઈ એટલે પછી જ્ઞાન શ્રદ્ધાન સિદ્ધ થયા પછીથી શ્રદ્ધાન માટે તો એવી શ્રદ્ધા કરવા માટે થઈને પછી હવે પેલા પ્રમાણની કાંઈ જરૂર નથી. પણ હવે એ બીજી અવસ્થામાં પ્રમાણ આદિના આલંબન દ્વારા વિશેષ જ્ઞાન થાય છે અને રાગ દ્વેષ મૂળ કર્મના સર્વથા અભાવરૂપ યથાચાર ચારિત્ર સત્ય છે. તેથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બીજી અવસ્થાની વાત કહે છે અહીંયા કે બીજી અવસ્થામાં એ પ્રમાણ આદિના આલંબન દ્વારા વિશેષ જ્ઞાન થાય છે. પછી પછી રીતે આલંબન એ પ્રમાણ આદિના આલંબન કેવા આલંબન છે કે જેને લીધે થઈ અને રાગ દ્વેષ મોહ જે છે એનો અભાવ થાય. તો કે જયારે જયારે રાગ વર્તે ત્યારે તરત એ થાય કે ના એ રાગ એ મારો સ્વભાવ નહીં, દ્વેષ મારો સ્વભાવ નહીં, એ મોહને કારણે થઈને થાય, હું એનાથી જુદો છું એમ એનું આલંબન. આલંબન કે ના બીજી રીતે કોઈ આલંબન નથી. પણ જયારે પોતાની શ્રદ્ધા પાકી થઈ છે તો એ પાકી શ્રદ્ધા વખતે એને જ્યાં જ્યાં અટકવાના સ્થાન છે મોહને લીધે થઈને એ મોહનો ઉદય વર્તે છે એ વખતે એને પોતાના સ્વરૂપમાં યથાચાર ચારિત્ર પ્રગટ કરવું છે ને. જેવું સ્વરૂપ છે એવું પ્રગટ કરવું છે, યથાકાશ ચારિત્ર છે, તો એવું પ્રગટ કરવા માટે આલંબન આ રીતે આલંબન હોય છે કે એ હું નહીં, રાગ દ્વેષ મોહ જે કઈ વાત આવે, કોઈ પણ વાત આવે તો કે હું નહીં, શુભ ભાવ તો કે રાગ છે કે હું નહીં, મારું સ્વરૂપ તો શુદ્ધ છે. તેથી કેવો જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને કેવો જ્ઞાન થયા પછી પ્રમાણ આદિનું આલંબન રહેતું નથી, કેવો જ્ઞાન થયા પછીથી એને કોઈ વિકલ્પરૂપ દશા રહેતી નથી, એટલે કોઈ પ્રમાણ આદિની વાત રહેતી નથી. પ્રત્યક્ષ બધું જાણે છે, પ્રત્યક્ષ જ અનુભવે છે અને હવે કંઈ બહાર આવવું થતું જ નથી. એટલે જે છે કે ત્યાર પછી બીજી સાક્ષાત સ્થિત અવસ્થા છે ત્યાં પણ કાંઈ આલંબન નથી, એને પણ કોઈ આલંબનની જરૂર નથી. એટલે કેવળીને પણ આલંબનની જરૂર રહેતી નથી અને સિદ્ધને પણ કોઈ આલંબનની જરૂર નથી. એમણે તો એ પ્રગટ કરી દીધું છે, પ્રાપ્ત કરી દીધું છે અને એમનું જાણવું તો પ્રત્યક્ષ થઈ રહ્યું છે. એ રીતે સિદ્ધ અવસ્થામાં પ્રમાણ નય નિક્ષેપોનો અભાવ જ છે. જીવજ્ઞાન થયા પછી પણ એ પ્રમાણ નય નિક્ષેપ કંઈ રહેતું નથી અને સિદ્ધ અવસ્થામાં પણ પ્રમાણ નય નિક્ષેપોનો અભાવ જ છે. એટલે એમ કહેવામાં આવે કે જે કંઈ આપણે પ્રમાણ નય નિક્ષેપ બધું કહીએ છીએ એ બધું પછી રહેતું નથી, તો એ પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિની અપેક્ષાએ એ બધું અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. સત્યાર્થ તો એક બીજ સ્વરૂપ છે, તે જ સત્યાર્થ છે. આ રીતે આપણને અહીંયા આ નિક્ષેપ નય અને એની વાત કરી, પ્રમાણની વાત કરવામાં આવી અને એ વિકારીની અપેક્ષાએ કેવું ચીજે સમજાયું. હવે એના પછી એક શ્લોક છે એ હવે આ શ્લોક લઈશ, એ વધારે વિસ્તારથી આપણે સમજવાનું છે. તો અત્યાર સુધીમાં આપણે જે વાત કરી એમાંની મુખ્ય વાત કરી, તમને યાદ કરાવું તો કે આપણે એક 11મી ગાથા કરી, એ ક્યારે ભૂલતા નહીં, તમને 11મી ગાથા કરીને યાદ કરાવું. એ જૈન દર્શનનો પ્રાણ છે. શું વાત હતી એની અંદર? કે કાદવ વાળું પાણી, ગોળું પાણી છે, એ ગોળા પાણીને તમે જોઈને ચાલ્યા જાઓ છો, તમને એ પાણી કાદવ વાળું પાણી જોશે એ તમને મલિન દેખાય છે, એ ગંદુ પાણી દેખાય છે. જયારે બીજો પણ માણસ જે છે એ નાની છે, એટલે હોશિયાર છે, કારણ કે આ પાણી છે એ તો પરાણ પાણી છે, એની સાથે જે કાદવની મલિતતા રહી છે એ પાણીની નથી, એ પાણીથી જુદી છે અને જુદી એને કરી શકાય છે એવું જે જાણે છે એ જ્ઞાની છે. એટલે એ ફટકડી નાખી અને એ પાણીને એ કાદવથી જુદું તારવી લે છે. આ ઉદાહરણ આપીને આપણને 11મી ગાથામાં એ વાત કરવામાં આવી કે ગમે તે પર્યાયમાં જીવ હોય, એક ઇન્દ્રિયમાં હોય કે રસમાં હોય, નિગોધમાં હોય, અને પછી તો ચાર ગતિમાંથી કોઈ પણ ગતિમાં હોય, રસમાં પણ કોઈ પણ પર્યાયમાં હોય, બધી જ પર્યાયમાં એ નલિન સાથે દેખાય છે તે એ પર્યાયને જુએ છે એવી દ્રષ્ટિ છે કે એને નલિનતા સિવાય બીજું કંઈ દેખાતું નથી. એને એના શરીર અને એની પર્યાય દ્વારા એ જીવ દેખાતો નથી પણ એ પર્યાય દેખાય છે, એને મલિતતા જ દેખાય છે. કેમ કે એને જ્ઞાન નથી. નાની છે એને દરેક જીવમાં શુદ્ધ આત્મા જ દેખાય છે અને એ દરેક જીવ ગમે તેવી મલિન પર્યાય છે, એની મલિન અવસ્થા છે, કેવાય એને કર્મ છે, તેમ છતાં પણ એ બધા એનાથી જુદા થઈ શકે છે. એ રાગ દ્વેષના ભાવ અને કર્મ મલિનતા એ જીવથી જુદા થઈ શકે છે એવું નાની પુરુષ જાણે છે અને એ પોતે જેમ પેલા પટકડીથી પાણીને શુદ્ધ કરીને તારવી લે છે એવી રીતે શુદ્ધ પ્રયોગ દ્વારા પોતાના શુદ્ધ આત્મા સ્વરૂપને નાની તારવી લે છે, એટલે જુદો લે, અન્ય બધાથી બધી મલિનતાથી જુદો પ્રત્યક્ષ પ્રાપ્ત કરી લે છે. આવો ભાવ 11મી ગાથામાં કર્યો છે અને એ ભાવ હંમેશા યાદ કરવું, એટલે જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે, જ્યાં જ્યાં તમને કંઈ પણ ઘાસ દેખાય તો પણ એમ કહેવું જોઈએ કે આ ઘાસ છે દરેકે દરેક જીવ છે, એની અત્યારે વર્તમાનમાં આવી હીણી દશા છે, આ એક એવા કર્મથી બંધાયેલી એવી દશા છે, પણ એ પણ ભગવાન આત્મા જ છે અને એને જયારે પુરુષાર્થ કરશે એ શુદ્ધ ઉપયોગ દ્વારા એ પણ સિદ્ધ સમાન છે તો સિદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે છે. તો પછી હું કેમ ના કરી શકું એમ પ્રત્યક્ષ સાથે વિચારાવો જોઈએ કે જો દરેક જીવ એ રીતે પ્રગટ કરી શકે છે અને અનંત કાળમાં અનંત કેવળીઓએ ગમે તેવી દલિત પર્યાય હતી તો એ દલિત પર્યાયોને ટાળીને પોતે નિર્મળ સિદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી છે હું પણ એ પ્રાપ્ત કરી શકું છું. હું મારી દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ છે એને બદલી અને શુદ્ધ ત્રિકાળી ભગવાન આત્મા છું એ દ્રષ્ટિને અપનાવું. એ શક્ય છે. પૂર્વ ભૂતકાળમાં અનેક જીવોએ એવું કર્યું છે. આ થઈ શકે છે. આ વાત આપણને 11મી ગાથામાંથી મળે છે એટલે એને લીધે થઈ અને આપણને ધર્મનો પુરુષાર્થ ઉતરે છે. ધર્મને સમજાય છે અને એનો સાથ ઉતરે છે. તો આજના સ્વાધ્યાય આપણે પૂરો કરીએ. કોઈ પ્રશ્ન હોય તો પછી હવે નવમો શ્લોક આવતી વખતે જય શ્રી